ప్రియంతాణం నమో సిద్ధాణం నమో ఆయీర్యాణం నమో వజ్రాయాణం నమో లోయే సవ్వ సాహూణం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోస్తు మంగళం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాసతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్ఛిదే అజ్ఞాన తిమిరాంధానాం జ్ఞానాంజన శలాకయా చక్షురోన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పరమ గురవే నమః. పరంపరాచార్య గురవే నమః. ప్రత్యక్షోపకారి సద్గురవే నమో నమః. సమయసార పరమాగం సర్వ విశుద్ధ జ్ఞాన అధికార పాను నంబర్ છે 467. గాథా నంబర్ છે 320. સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પાનુ 467 ગાથા 320. નીચે છે દિઠી જહે વર્ણાણમ અકારયમ તહ અવેદયમ ચેવ જાણયી ન જાણયી ય બંધ મોખમ કમુદયમ નિજરમ ચેવ. આ ભલે ભાષા અપભ્રંશ છે, પ્રાકૃત ભાષા છે, પણ શબ્દો નો અર્થ સમજાય એવો છે. જો જરાક વિચાર કરીએ તો જો કુંદકુંદ આચાર્ય દેવની ખૂબી એ છે કે એ જે શબ્દોનો ઉપયોગ કરે છે તે શબ્દો દેશમાં દેશભાષામાં પ્રચલિત હતા અને તદ્દન સરળ અને ઓછા શબ્દોથી જ તે ઊંડામાં ઊંડી વાત એમણે કહી છે. એ કુંકુન આચાર્યદેવનું ઉત્કૃષ્ટ વિદ્વત્તપણું પ્રસિદ્ધ કરે છે. મોટો વિદ્વાન કોને કહેવાય? બહુ અઘરા શબ્દો વાપરે, કોઈને ખબર જ ન પડે. એ નહીં પણ સહેલામાં સહેલા, સાદામાં સાદા, અત્યંત લોક પ્રચલિત એવા શબ્દોનો, દ્રષ્ટાંતોનો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરે, ઉપદેશ આપે, જેથી બધાને સમજાય. કુંકુન આચાર્યદેવે સંસ્કૃતમાં કે એવી અઘરી ભાષામાં નહીં કર્યું, કારણ કે એમને તો લોકભાષા બધા જાણતા હોય, લોકોમાં જે ભાષા પ્રચલિત હોય લોક બોલી, ગુરુદેવની બોલી કઈ હતી? ગુરુદેવે ભલે ભણ્યા નહોતા પણ સંસ્કૃત પ્રાકૃત કેટલી વાર વાંચેલું, કેટલી વાર શાસ્ત્રો, પણ છતાંય ઉપદેશ શામાં આપ્યો? આપણી કોઈ સાદી ભાષા છે, કાઠિયાવાડી બોલી, લોકોને બધાને ખબર પડે એવી વાતમાં વાત કરી. અહીંયા આ ગાથા એની અંદર પહેલી પંક્તિમાં દ્રષ્ટાંત છે અને બીજી પંક્તિમાં સિદ્ધાંત છે. જેમ એટલે દાખલો, જેમ નેત્ર તેમ જ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મ દય નિરજ રા બાંધતે મજ મોક્ષ ને. પહેલામાં દાખલો છે, જેમ આંખ, આંખ જેવો આત્મા છે. આંખ શું કરે કે માત્ર જોવે, જાણે, જે કંઈ હોય વસ્તુની સ્થિતિ એને માત્ર જોવે, એમાં કંઈ ફેરફાર ન કરે, સુધાર વધારો ન કરે, આખું પાછું ન કરે. આ બાણું બંધ હોય અને કોઈ પુરુષને આગળ આવવું હોય, એને ખ્યાલ ન આવે કે કેવી રીતે ઉગાડવું. આંખ્યા બધું જોતી હોય પણ એ જઈને ઉગાડે ખરું બાણું, જોવે, કોઈને કહે ખરા બે બાણું ઉગાડો, એ તો જોવે. આંખનું કામ માત્ર જોવાનું છે. એમ એમ શું? મૂળ મુદ્દો તો એ છે કે આત્મા આંખ જેવો છે, જેમ નેત્ર તેમજ જ્ઞાન. જ્ઞાન કો કે આત્મા કો? જેવી રીતે આંખ માત્ર જગતના જે પદાર્થો છે, જેવા છે તેવા માત્ર જાણે છે, એમાં કાંઈ કરતો નથી, એને ભોગવતો નથી. આંખ જોવે કે આ સરસ મજાની કેરી પાકી થઈ ગઈ છે, આંખ જોવે, પણ એ આંખ તોડે નહીં, એ આંખ ખાય નહીં, ભોગવે નહીં, માત્ર જાણે એટલું જ કરી શકે. એમ આત્મા પણ જે કંઈ જગતમાં પદાર્થો છે એને માત્ર જાણે છે, એને કરતો નથી, ભોગવતો પણ નથી, માત્ર જાણે છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક, એને કરે પણ નહીં, એને ભોગવે પણ નહીં. જે વસ્તુ જેમ છે એને જાણે કે આ પ્રમાણે છે. આ બાણું બંધ છે, એને ઉઘાડે નહીં. કોઈક માણસ આવે તો કેવી રીતે આવે? એને ખબર ન પડતી હોય કેવી રીતે ઉઘાડવું હોય બહાર આવનારને. એની બધી રચના એવી છે ખબર ન પડે તો પછી આ જોનાર હોય એને ન કરવું જોઈએ ને, કે જઈને બાણું ઉઘાડી દેવું? મોટા માણસ આવે તો એને બાણું ઉઘાડી દેવું? આંખ શું કરે? ગાડી માં બેહવું હોય, મોટા માણસ હોય તો બાણું ઉઘાડવું જોઈએ ને, ડ્રાઈવરે કે કોઈ પણ બાણું ઉઘાડવું જોઈએ ને. આંખ શું કરે? જોવે, પણ ઓલા આવીને ઉઘાડે નહી. પધારો પધારો, આપનું સ્થાન લો, એમ બોલે નહી. આંખ જોવે જ માત્ર. આ સારું કહેવાય નતું ભાઈ? કામ તો કરવું જોઈએ એટલે એને ફરજ ન બજાવવી જોઈએ. આંખ માત્ર જોવે જ તે, એને ન ઉઘાડવું જોઈએ. પણ ઉઘાડી શકે જ નહીં, એનું કાર્ય એ નથી. આંખનું કાર્ય માત્ર જાણ જોવાનું છે કે આ બારણું બંધ છે, જો બંધ છે બસ. ઉઘાડ્યું છે તો ઉઘાડ્યું છે. મોટો માણસ આવ્યા તો જાય, પણ એને ઉઘાડવું કે નહીં? ના, આંખનું કામ નહીં એ, એનું કાર્ય નથી. એનું કાર્ય તો માત્ર જોવાનું ને જાણવાનું છે. ઉઘાડવાનું કાર્ય એનું નથી. આંખ કઈ પગનું કાર્ય કરે, આંખ કઈ હાથનું કામ કરે, આંખ આંખનું કામ કરે. જેનું કામ તે કરે, જેનું જે કામ તે કરે. આ બાણું બંધ હોય, રાજા હોય તો રાજા કઈ ઉઘાડવા જાય? નોકર હોય એને ઉઘાડવાનું છે. જેનું જે કામ તે કરે. આંખનું કામ માત્ર જોવાનું છે. એમ આત્માનું જ્ઞાનનું કાર્ય શું છે? માત્ર જાણવાનું. કર્મ નો ઉદય આવે જાણે, કર્મ ખરે જાણે, કર્મ બંધાય જાણે, કર્મ સંપૂર્ણપણે છૂટી જાય જાણે. જાણે જ કોને? કર્મોદય, કર્મ ઉદય આવ્યો જાણે, કર્મ ખરી ગયા જાણે. પણ પોતે કર્યું કે નહીં, ક્યાંથી ખરે? એને સમ્યક દર્શન કર્યું, સમ્યક જ્ઞાન કર્યું, સમ્યક ચરિત્ર કર્યું, ત્યારે ખરે ને. આત્માએ કાંઈ કર્યું નથી. આત્મા કઈ કરી જ ન શકે. જાણે દ્રવ્ય, દ્રવ્ય શું કરે? માત્ર જેમ છે એમ રે. આંખ માત્ર જેમ છે એમ રે. અરીસો આવી મૂક્યો હોય તો એ શું કરે? પદાર્થ આવે એમાં પ્રતિભાસ પાડે, પણ એમાં કોકને આમ બરાબર ટોપી હરકી આમ હોય હરખી કરે કે નહીં? અરીસો આપણા ઘરેથી બહાર નીકળીએ ત્યારે અરીસામાં જોઈને નીકળીએ, ટોપી બરાબર છે કે નહીં, બટન બરાબર ભીડ્યા છે કે નહીં, પૈસાનું પાકીટ લીધું છે કે નહીં, પાસ લીધો છે કે નહીં, રેલવેનો ફલાણું બધું છે કે નહીં. એ કોણ કરે? જેનું જે કાર્ય હોય એ કરે. બાકી અહીંયા એક જ વાત છે, જમન એત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક. માત્ર કર્મનો ઉદય આવ્યો જાણે, કર્મનો નિર્જરા થઈ જાણે, કર્મનો બંધ થયો જાણે, કર્મનો સંપૂર્ણ છુટકારો થયો મોક્ષ. મોક્ષ એટલે પૂરેપૂરા કર્મનું છૂટા પડી જવું જાણે. પણ આત્મા કરે નહીં. દ્રવ્ય, દ્રવ્ય કાંઈ કરે નહીં. તો એ સારું, આપણે હવે કાંઈ નહીં કરવાનું. મિથ્યાત્વને આપણે કંઈ નાશ નહીં કરવાનો, કંઈ કરવાનું નહીં આપણે. આપણે તો આત્મા છીએ. આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે એ સ્વચ્છંદ માટે નથી, પણ સાચો દ્રવ્યનો આશ્રય કરવા માટે છે. શું આવું સાંભળી અને કોઈ કે આપણે ક્યાં કરી શકીએ છીએ? પણ આત્મા કાંઈ કરતો નથી. ધર્મ કરવો ન કરવો, કર્મ છૂટવા ન છૂટવા, મિથ્યાત્વ ટળે ન ટળે, જે થાય એ થાય, ભલે થાય એ તો. એમ ન થાય એમ તું દ્રવ્ય સ્વભાવનું નામ લઈ. શું? માત્ર નામ લઈ અને એ જે તજે પુરુષાર્થ છોડી દે તો એ કાંઈ બરાબર નથી. એણે ખરેખર દ્રવ્યનો સાચો આશ્રય અથવા દ્રવ્ય દ્રષ્ટિનું ખરું સ્વરૂપ એ સમજ્યો નથી. આ સ્વચ્છંદનો માર્ગ નથી, આ પ્રમાદનો માર્ગ નથી, આ નીચે પડવાનો માર્ગ નથી. ઊંચું જઈશ. અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે કે આવી પરમ સત્ય વાત જોઈ અને લોકો નીચે નીચે કેમ પડતા જાય છે, ઊંચે ઊંચે કેમ નથી ચડતા. આવી તત્વની પરમ સત્ય વાત જાણી કે આત્મા કાંઈ કરતો નથી, બસ પરી થઈ ગયું, આપણે કઈ નહીં હવે એમ કરી અને હે ભાઈ તું તારા આત્માનું અહિત કર, તારા ગુરુદેવના ભગવાનની જીનવાણીનો કહેવાનો જે સાચો ભાવ છે એ ગ્રહણ નથી કરતો અને તું પ્રમાદ કર, સ્વચ્છંદ કર, વિપરીત અર્થ લે, તો એમાં જીનવાણીનો દોષ નથી, તારો દોષ છે. વસ્તુનું જેવું સ્વરૂપ હોય એ જ્ઞાની તો બતાવે, એ રાખે, આમ મૂકે કે આમ વસ્તુ છે, આત્મા આવો છે, દ્રવ્ય આવું છે, પર્યાય આવી છે, કાર્ય પર્યાયમાં થાય, દ્રવ્ય ન કરે, બસ ત્યારે આપણે પતી ગયું. જ્યારે થવાનું હશે ત્યારે થશે. જ્યારે પર્યાય પ્રગટ થવાની હશે એનો કાળલબ્ધિ કીધી છે કે નહીં? કાર્ય થવામાં બધા કારણો કીધા છે, એમાં કાળલબ્ધિ થઈ કીધી છે કે નહીં? અત્યારે ગમે એટલો પુરુષાર્થ કરો તો થાય મોક્ષ થાય? અત્યારે ગમે એ જીવનો અહીં જન્મ હોય આ ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં આ કાળે જીવ જન્મ હોય એ ગમે એટલો પુરુષાર્થ કરે એનો મોક્ષ થાય? અચ્છા કોઈ જીવનો સ્ત્રી શરીરમાં જન્મ થયો એને આ બધી વાત સાંભળી તો એનું મોક્ષ થાય? ન થાય ને. એ શું બતાવે છે કે જ્યાં ન થાય એવું થાય, બસ આપણે શું કરીએ, આપણે તો જોવાનું બસ. એમ ભાઈ તું જીનવાણીના કથનનો યથાર્થ અર્થ નહીં સમજે અને નહીં ગ્રહણ કરે અને તું સ્વચ્છંદી થઈશ, તું જો પ્રમાદ કરીશ, તું જો કાળલબ્ધિ ભવિતવ્ય ફલાણું આપણે કેમ આ કાળે મોક્ષ થાય? સ્ત્રી હોય એનો કઈ મોક્ષ થાય આ કાળે? ગમે એટલો પુરુષાર્થ કરે તો માટે પતી ગયું. આપણે તો અત્યારે તો શુભ ભાવ કરો અને સ્વર્ગમાં જશું અને પછી ત્યાં ભગવાનની વાણી સાંભળશું, પછી પાછા પુરુષાર્થ તરીકે જન્મશું, પછી આપણું કામ થાય. ત્યાં સુધી આપણું કામ અત્યારે ન થાય. આમ કરી અને વર્તમાનમાં જે એ જે તજે નિમિત્ત હે એમ કરી અને નામ આવું લઈ અને ભાઈ અત્યારે તો આપણાથી ન થાય, આપણું કામ નહીં, અત્યારે મોક્ષ થાય. અત્યારે આપણે બહુ તો આ સમ્યક દ્રષ્ટિનો પુરુષાર્થ કરીએ બહુ તો એટલું થઈ શકે અને એ જ થાય એટલું કરવું આપણે, બાકી તો એનો કાળ હશે તરફ પાકશે. તમે ગમે એટલી મહેનત કરો, શું ગમે એટલો પુરુષાર્થ કરો, કાળલબ્ધિ આવ્યા વિના થવાનું છે? જીવને કાળલબ્ધિ ઉપર જોવાનું નથી. તું હાજરા હજુર પરમાત્મા બેઠો છો કે નહીં? તું છો કે નહીં? કાળને ક્યાં માંડેશ તું? તું અત્યારે બેઠો છો કે નહીં? આત્મા છો કે નહીં? તારામાં અનંત ગુણ છે કે નહીં? અત્યારે છે કે પછી છે, આગળ પાછળ છે? અત્યારે અનંત અનંત ગુણ છે. હમણાં આવ્યું કેટલા ગુણ છે, અનંત 24 નું ભગવાન વર્ણન કરે તો પણ એનો પાર આવે નહીં. એટલા ગુણ તારામાં ક્યારે? અત્યારે ભર્યા છે તારામાં, અત્યારે અનંત 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 ગુણ ભર્યા છે. એનો શ્રદ્ધા કરી અને એની હા પાડવાના બદલે અત્યારે આપણે શું થાય? આ કાળ દુર્લભ છે, ક્ષેત્રકોટ ખોટું છે, ઊંડા અવસરી પીણી કાળ છે, અને આપણો કાળ ન પાક્યો હોય ત્યાં સુધી કાંઈ થાય નહીં એમ કરી અને ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત, એ વાત બરાબર નથી. હે જીવ, જ્યાં જ્યાં જો જે જે યોગ છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને. આત્માર્થી હોય એ એવો વિચાર ન કરે કે અત્યારે ક્યાં મુખ મોક્ષ થવાનો છે, સંમોક્ષને ક્યાં થાય છે. આ વર્ષોથી આપણે સાંભળીએ છીએ, વર્ષોના વર્ષોથી સાંભળીએ છીએ, ક્યાં થાય છે. માટે હજી આપણો કાળ પાક્યો નથી. કાળ પાકશે ને ત્યારે આપણો ફટ લઈને ફરી જશે. એની મેળે નહીં ફરે, ફટ નહીં એની મેળે નહીં ફરે ઉપયોગ. તારે પુરુષાર્થ કરવો પડશે કાળનું અને નિમિત્તનું અને બીજું અને ત્રીજું બાનું કાઢી, અને જો તું વર્તમાનમાં પુરુષાર્થ નહીં કર તો એવો કાળ તારે કોઈ કાળે નહીં આવે. જ્યાં સુધી પોતે અંદરમાં પુરુષાર્થ નહીં કરે, પોતે અંદરમાં ઉભો નહીં થાય, ત્યાં સુધી આ કાર્ય પતવાનું નથી. અને પોતે જ્યારે ઉભો થાય જ્યારે ત્યારે સુકાળ જ છે. ખરેખર તો પેન્સીએ કહેલું એકવાર કે અત્યારે ખરેખર આ કાળે આ ક્ષેત્રે જે જીવ જન્મા મનુષ્ય તરીકે સંગની પંચેન્દ્રિય થયા અને ગુરુદેવના ઉપદેશના શ્રવણનો, ગુરુદેવના સાક્ષાત વાણીને શ્રવણનો જેને લાભ મળ્યો, એના જેવો ઉત્કર્ષમાં ઉત્કર્ષ ભાગવાનો કોઈ નથી. એના જેવો ઉત્કર્ષમાં ઉત્કર્ષ કોઈ, એ ઊંચામાં ઊંચા કાળે જન્મો છે. એ ચોથો કાળ પાંચમો કાળે નથી, ઊંડા અવસરપીણી કાળે નથી, આ કુક્ષેત્ર નથી. આ જ સાચું વિદેહ ક્ષેત્ર છે. જ્યાં જે ક્ષેત્રમાં આ ભૂમિમાં આ કાળે આપણને આ જન્મમાં ગુરુદેવના સાક્ષાત જે પોતે ભૂતકાળમાં સાક્ષાત ભગવાન પાસેથી વાણી સાંભળીને આવ્યા, વર્તમાનમાં એ વાણીનું ફળ સમ્યક દર્શન પોતે પ્રાપ્ત કર્યું, અને ભવિષ્યકાળમાં જે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરી અને સાક્ષાત ભગવાન થવાના છે. ભૂતકાળમાં સાક્ષાત ભગવાનની વાણી સાંભળી, વર્તમાનમાં સમ્યક દર્શન પ્રગટ કર્યું, અને ભવિષ્યકાળમાં જે સાક્ષાત ભગવાન થવાના છે એવા પુરુષનો આપણને યોગ મળ્યો. આપણે પોતે જન્મ્યા એવા કાળે, આપણે જન્મ્યા હોત પણ એ થયા પહેલા જન્મ્યા હોત તો, આપણે થયા પછી જન્મ્યા હોત તો શું કામનું? આપણને તો વળી જન્મ્યા એટલું જ નહીં, આપણે એટલી ઉંમરમાં આપણે જન્મ્યા કે આપણે સારી રીતે ગુરુદેવને જે કહેવું છે તે સમજી શકીએ એટલું આપણું આયુષ્ય. નહીં તો માણસ જન્મે અત્યારે અને જન્મ અંતર મરી જાય, એક વર્ષનો થઈને મરી જાય, બે વર્ષનો થઈને મરી જાય, સાત વર્ષનો થઈને મરી જાય. સાત વર્ષનો શું કામ કહું છું કે સંરક્ષણ પામવા માટે આઠ વર્ષ ઓછા. આપણે આઠ વર્ષના પણ થયા, અઢાર વર્ષના પણ થયા. અરે આમાંથી કોક કોક તો એસી વર્ષના પણ થયા. તેને સમજો, 8, 18 અને 80, તેને તેને કાળ તક 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 તરર રફું ત્રણ વાર તક મળી આપણને. આઠ વર્ષે સમય દર્શન કરવાની તક, અઢાર વર્ષે જુવાન ચારિત્ર કરવાની તક, 80 વર્ષે શું આપણને હજી જીવતા છે ને, હજી તક છે. પણ જો ન કરીએ તો ત્રણ વાર તક તક તક, પછી તરર રફું અહીંથી ગયા, પછી ખલાસ. પછી આ કોણ કહેશે કે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, એ કોણ સંભળાવશે? એ વાણી ક્યાંથી સાંભળીને મળશે આપણને? માટે ત્રણ વાર તો મળી છે, હજી તો આપણે છીએ ને, આમાંથી કેટલાક 80 વર્ષના પણ હશે, હજી છે તક. પણ જો અત્યારે ન કરી લઈએ, અત્યારે આ કાળ હલકો છે, આ ક્ષેત્ર હલકું છે, અત્યારે સમ્યક દ્રષ્ટિ, અત્યારે ભગવાન નથી હાજર એવું આનું કાઢીએ, સાક્ષાત ભગવાન નથી, આપણે શું કરી? અરે ભાઈ, ભગવાન જ છો, તું બેઠો છો કે નહીં? એ ભગવાનને પણ સ્વીકારનાર ને જાણનાર સાક્ષાત તું બેઠો છો કે નહીં? નાશ એનો પડે છે. માટે આ કાળ જેવો ઉત્તમ કાળ અને આપણા જેવા ભાગ્યશાળી કોઈ નથી હો, આપણા જેવા પુણ્યશાળી કોઈ નથી. પણ પુણ્યશાળી છે ને, મારી પાસે 2 કરોડ રૂપિયા તો નથી. અરે ન હોય તો કઈ નહીં, રૂપિયા રૂપિયામાં છે, એ ક્યાં તારામાં આવવા નહીં હતા, હોય એ નહીં તે. જે માન્યતા હોય કે મારી પાસે છે, મધુભાઈ તમારી પાસે છે, ભલે જેટલા હોય એટલા, પણ માનતામાં અંદર ગરી ગયા છે, એ રૂપિયા રૂપિયામાં પડ્યા છે. જ્યાં હોય ત્યાં, તિજોરીમાં હોય કે બેંકમાં હોય કે જમીનમાં હોય કે કારખાનામાં હોય, જ્યાં હોય ત્યાં ત્યાં છે, અહીંયા કાંઈ નથી કરી ગયું. માટે આ જ કાળ જેવો ઉત્તમ કાળ એકતાય નથી. અને આ કાળમાં હજી આપણને ચાન્સ છે, હજી આયુષ પૂરું થયું નથી ત્યાં સુધી ચાન્સ છે. આ વાત સમજી લેવી, જાણી લેવી, એનો વિચાર કરવો, એની શ્રદ્ધા કરી અને એને અંદરમાંથી હા પાડવી કે જેમ નેત્ર તેમજ જ્ઞાન. શેની હા પાડવી? આની, કે જેવી રીતે આંખ માત્ર જાણે જ છે, એવી રીતે જ્ઞાન એટલે કે હું. જ્ઞાન એટલે કોણ? હું. હું માત્ર જાણું, હું કાંઈ કરું ફરું નહીં, કાંઈ ભોગવું નહીં, વ્યવસ્થા કરું નહીં, સાચવું નહીં. બુદ્ધિશાળી હોય એને વાજબી રીતે એનું સારી રીતે ઇન્વેસ્ટ કરે, પૈસા હોય પણ એને ઇન્વેસ્ટ કરતા આવડવા જોઈએ ને, વધારે વધતા જાય વધતા જાય. માણસ તો 4 પર રડે, માણસ રડે 4 પર અને ધન રડે 8 પર. પૈસાનું સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય 8 પર એનું ચડતું જ રહે, વધતું જ રહે ને વધતું જ રહે. એવું આપણે કરી નહીં શકીએ. તારું કામ નથી, એ કામ પૂતગલનું છે. પૂતગલનું કામ પૂતગલ કરે. તું તો માત્ર જેમ નેત્ર તેમજ જ્ઞાન, તું જ્ઞાન છો, તું શું કર? માત્ર જાણ, માત્ર દેખ. જાણવા દેખવા સિવાય આત્માનું કામ બીજું કાંઈ નથી. હવે આપણે વાંચીએ થોડીક, એનો અર્થ વાંચીએ. જેમ જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, આ નાસ્તિક ત્યારે કરે છે શું? દેખે જ છે, માત્ર આંખ કરે નહીં. કહ્યું ને, આ બાણું ઉઘાડવું હોય તો બંધ ન કરે, બંધ હોય તો ઉઘાડે નહીં, આ ખુરશી આડી એવડી હોય તો હરખી ન કરે, કાંઈ ન કરે. કોઈ મોટા માણસ હોય, આવો પધારો પધારો પધારો, કાંઈ ન કહે, આંખ ન બોલે. આંખનું કામ માત્ર જોવાનું છે. જે કંઈ હોય, જે કંઈ બને, જે કંઈ થાય, એને માત્ર જાણે, પણ એમાં ફેરફાર કરે નહીં. માત્ર દેખે જ છે તેમ આ દાખલો. એવી રીતે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન એટલે જીવ, જ્ઞાન એટલે હું. સૌએ પોતાના ઉપર લેવાનું છે. એવો ક્યાં અર્થ છે બતાવો? જ્ઞાન એટલે હું ક્યાં અર્થ થાય છે? અરે ડિક્શનરીમાં જુઓ, આત્મા એટલે પોતે થાય, પોતે એટલે કે હું. આત્મન ડિક્શનરીમાં જુઓ આત્માનો અર્થ થાય પોતે, અને પોતે એટલે કે હું. આપણે હું પોતે, હું પોતે હતો અહીંયા, મેં પોતે આ સાંભળેલું. આત્મા જેમ નેત્ર દ્રશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક અને અવેદક છે. અકારક એટલે કરે નહીં, અવેદક એટલે ભોગવે નહીં, કાંઈ ભોગવી શકે નહીં, માત્ર જાણી શકે. પેલા અસ્થિ કરી માત્ર જાણે જ છે, અને કરતો શું, આજીવને કરવાનું બહુ અંદરમાં હોશ આવે છે, આમ કરી દઉં આમ કરી દઉં આમ, પણ તું જાણવા સિવાય બીજું કઈ કરી શકતો જ નથી. તું માત્ર જાણે, માત્ર જાણવા સિવાય તારો અધિકાર ક્યાંય નથી. તારું કાર્યક્ષેત્ર, તારું સામર્થ્ય માત્ર જાણવાનું છે. કંઈ પણ કરવાનું, કંઈ પણ ભોગવવાનું, કંઈ પણ ફેરફાર કરવાનું, ઊંધું ચત્તું કરવાનું, કાંઈ તારું કાર્યક્ષેત્ર નથી. અકારક અને અવેદક છે. અને ત્યારે શું કરે, તો કરે શું, તો કે માત્ર બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. આત્માનું કાર્ય માત્ર જાણવાનું છે. આપણે ટીકા પણ થોડીક વાંચી લઈએ, સહેલું છે. જેવી રીતે જો કુંકુલ આચાર્ય દેવ ખરા પંડિત હતા, કેમ, સાદામાં સાદો દાખલો, બધાને સમજાય એવો દાખલો, એવો અઘરો નહીં કે જે ન સમજાય, બધે સમજી શકે, કે જેમ આંખ છે એ જોવાનું કામ કરે. અને સિદ્ધાંત શું કીધો, ઊંચામાં ઊંડો, ઊંડામાં ઊંડો સિદ્ધાંત, કે આત્મા કાંઈ પણ કરતો ભોગવતો નથી. કર્મનો ઉદય થાય, કર્મની નિદ્રા થાય, કર્મનો બંધ થાય, કર્મનું સંપૂર્ણ છૂટવું થાય, માત્ર જાણે. એ મેં કર્યું એમ કરે નહીં. જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે, કારણ આપ્યું શા માટે ઓલા પદાર્થનું કાંઈ કરે ભોગવે નહીં, કારણ કે બે તદ્દન જુદા છે, બે જુદા છે. ઓલો અહીંયા બેઠો છે જ્ઞાનમાં, અને ઓલું પદાર્થો તો બધા બહારમાં એનામાં બેઠા છે. જેવી રીતે જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થ અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવાને કે વેદવાને અસમર્થ હોવાથી દ્રશ્ય પદાર્થને કરતું નથી, વેદતું નથી. આ દાખલો, આ અત્યારે દ્રષ્ટ દાખલો. તેમ જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી સંદુક્ષણની માફક આંખ પણ અગ્નિને કરવા પણ હળગાવે, આંખને પણ હળગાવી મૂકે. અને જો લોખંડના ગોળાની માફક પોતાને, એટલે કે લોખંડનો ગોળો જોવે, આપણે જોઈએ આમ અંદરમાં તણખા નીકળતા હોય તો આંખમાં બળતરા થાય, આંખને વેદે નહીં, માત્ર જુદું છે જાણે. જેમ આંખ એક અહીંયા લોઢાનો ગોળો એકદમ ગરમ 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 મને તણખા નીકળતા હોય એવું દેખાય, પણ આંખને શું, આંખને દાજે ખરો, આંખ બળી જાય ખરી. કેમ, કે બે જુદા છે, આંખ આંખમાં છે અને ગોળો ગોળામાં છે. આંખમાં આંખ છે, ગોળામાં ગોળો છે, બે જુદા હોવાને લીધે આંખ પેલાને ઠારી શકતો નથી, ગોળાને ભોગવી અને પોતે દુઃખી થઈ શકતી નથી. જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી સંદુક્ષણ, સંદુક્ષણ એટલે જલાવનાર, સંદુક્ષણની માફક નેત્રને પણ અગ્નિનું કરવાપણું, સળગાવવાપણું, અને લોખંડના ગોળાની માફક અગ્નિનો અનુભવ દુર્નિવાર થઈ જાય. જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું વેદતું હોય તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ, અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ પણ અવશ્ય થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી. માટે એમ તો થતું નથી એટલે શું, કે આંખની સામે આંખ હોય, અગ્નિ સળગાવી હોય, તો કઈ આંખ અગ્નિ સળગાવી શકે નહીં. અને આંખ સળગે, વસ્તુ સળગી હોય તો આંખને કઈ એનો અનુભવ થાય નહીં, એનો ભોગવટો પણ થાય નહીં, ઉષ્ણતાનો અનુભવ થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી. માટે આ બધા ટૂંક સારા જ ટોટલ માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું કે વેદતું નથી. પરંતુ કેવળ એટલે ફક્ત દર્શન માત્ર સ્વભાવવાળું હોવાથી નેત્ર સર્વને કેવળ દેખે જ છે. એવી રીતે જ્ઞાન પણ નેત્રની માફક દેખનાર હોવાથી કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા વેદવાને અસમર્થ હોવાથી કર્મને કરતું નથી અને કર્મને વેદતું પણ નથી. પરંતુ કેવળ જ્ઞાન સ્વભાવવાળું એટલે કે જાણવાના સ્વભાવવાળું હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા કર્મની નિર્જરાને જાણે જ છે. પણ પરમ કૃપાળુ સદગુરુદેવનો જય, પ્રસમૂર્તિ ભગવતી માતનો જય. હવે એક તમને અણગમતી વાત થોડીક કરું, અણગમતી એક થોડી એક જ મિનિટ કરીશ, કે વેપારી હોય ઈ ગ્રાહકને ઉધાર માલ આપે તો ગ્રાહકને ગમે, પણ ટાઈમ થાય અને તોય ઓલો હમું પૈસા આપવાનું નામ ન લેતો હોય તો વેપારી એની પાસેથી ઉઘરાણી કરે તો એ વેપારી ગ્રાહકને ગમે નહીં. શું એમ? મેં એકવાર તમને એક પ્રશ્ન ગ્રહ કાર્ય આપ્યું હતું, તમે તો ભૂલી ગયા છો. શું ગ્રહ કાર્ય આપ્યું હતું? એ ગ્રહ કાર્ય એવું આપ્યું હતું કે ગુરુદેવની સ્તુતિનું છેલ્લી પંક્તિ હતી, ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. આ સાત શબ્દને ત્રણ ત્રણ પ્રશ્ન પૂછવાના કીધા હતા અને એના જવાબ આપવાના કીધા હતા. કીધા હતા નતા કીધા? કીધા હતા. ખોયેલું રત્ન પામું, તેને બધાને ત્રણ ત્રણ પ્રશ્ન પૂછવાના, ક્યારે ખોયેલું, કોણે ખોયેલું, કેવી રીતે ખોયેલું, એવી રીતે દરેકને ત્રણ ત્રણ પ્રશ્ન પૂછવાના કીધા હતા અને એનો જવાબ ગોતવાનો કીધો હતો. એ મારે જોતો નથી જવાબ, હોત મારી પાસેથી માગતો નથી. તમે ઈચ્છા થાય ઓલા ઓલો માની લે વેપારી કે આ કઈ આપે એવો નથી, તમે જો ભાઈ તારો તને સદબુદ્ધિ હુજે ને આપવું હોય તો આપજે, આ તો હું તારી વાત કરું છું, યાદ આપું છું કે મેં માલ આપ્યો હતો, અને તારે પૈસા આપવા હોય તો આપજે, ન આપો તો તારી મરજી. એમ હું પણ એમ જ કહું છું કે તમારે માર્ગ આ ગોતવું હોય તો ગોતજો, ન ગોતો તો તમારી સ્વતંત્રતા છે. જય જિનેન્દ્ર. હે શું
એમનો હું આભાર માની લઉં અને આજે આપણને રમેશભાઈની પણ આપણે એક ભક્તિ સાંભળશું. આપણને જેમ આજે એમને એમ કહ્યું 8, 18 અને 80 ત ત ત, આટલી સરળ ભાષામાં આટલો સમય નીકળી ગયો એ પણ આપણને ખબર ન પડી. અને એટલું જેમ એટલે એમને ગુરુદેવનો મહિમા આપણને કેટલો સુંદર બતાવ્યો. આપણે ઈચ્છીએ એમની અપ્રતિકૂળતા અને એમાંથી પણ અત્યારે આટલો આપણે સુંદર રીતે સ્વાધ્યાય કરાવી આપે. હવે એના કરતાં એક બીજી વાત એમને કરું, મેં હમણાં રમેશભાઈને પૂછ્યું તેમનું કે વઢવાણની અંદર દર શનિ રવિ સાંજના 7:30 થી 8 એમનો સ્વાધ્યાય હોય છે પ્રવચન, અને દર રવિવારે સવારમાં 8:45 પછી મંદિરથી બેનશ્રી બેનની જગ્યા ઉપર જઈ અને જ્યારે ત્યાં હોય ત્યારે હંમેશા દર રવિવારે સવારમાં 8:45 પછી ત્યાં બેનશ્રી બેનના જગ્યા ઉપર જન્મભૂમિ જન્મસ્થળ ઉપર જઈ અને બે બોલ વચનામૃતના લે છે. આ કેટલું અદભુત, કેટલું બધું અદભુત આજે. એને આ વખતે હું વાંકાનેર ગયો ત્યારે સુભાષભાઈ શેઠે એક બે વસ્તુ બહુ કીધેલી અને હું પાર્લાનું વચન આપી રહ્યો હતો. એમને એમ કહ્યું કે જન્મભૂમિ કરતા પણ જન્મભૂમિ તો ખરી જ, પણ જ્યાં એમને સમ્યક જ્ઞાન થયું હતું એ વાંકાનેરમાં. આ પાર્લાને હું કહું છું કે તમે જ્યારે જ્યારે સોનગઢ આવો અને તમારે એક વખત આવવું જોઈએ. એમને બહુ જ આમ જેને મર્મ રીતે એટલું બધું સરસ રીતે સમજાવ્યું હતું કે જે ભૂમિ ઉપર માતાશ્રીએ સમ્ય જ્ઞાન મેળવ્યું છે અને એ ભૂમિ ઉપર બધા રાજકોટથી જાઓ, આમથી જાઓ, વઢવાણથી જાઓ, ક્યાંય જાઓ, પણ વાંકાનેર તમે ન આવો એ બરાબર નથી. અને આ વખતે એમને બેનશ્રી બેનનું એટલું બધું સુંદર મને સમજાવ્યું હતું. અહીંયા પણ ભજુભાઈ સાહેબ આપણને કુદરતી આપણને આવો લાભ મળે છે. અમે ઈચ્છીએ કે એમને એક તમે રમેશભાઈનું પણ જુઓ કે એમની સાથે હંમેશા, તો આપણે ઈચ્છીએ કે 8 દિવસ અમને કોઈ વખત એવો આપો, એવો આપો કે સવાર અને સાંજ અમે બંને વખત આ લાભ આટલી સરળ ભાષામાં. આ 8, 8, 18 અને 80 આ બોલવા જેવું નથી. આમાં 8 અને 18 વાર તો બધામાં છીએ પણ 80માં પણ ઘણા જણ છીએ. અને આ જે અમને સમજાવ્યું છે એના માટે અમને ખૂબ ખૂબ આપણા પાર્લા વંદર વતી એમનો આપણે અત્યંત આભાર માનીએ છીએ. અને હવે રમેશભાઈને એક ભક્તિ આપણે એની ભક્તિ સાંભળીએ એવું ખાસ વિનંતી.
તને સ્વભાવનો મહિમા નાવ્યો કદી, તને સ્વભાવનો મહિમા નાવ્યો કદી, તારી આશ્રવથી જુદી છે જાત રે ભાઈ, અનંત ગુણના છે ભંડાર તુજમાં ભર્યા, પોતે પોતાની દયા કદી ના કરી તું, વાત ગુરુની શું જરા, દ્રવ્ય દ્રષ્ટિ જ સમ્યક દ્રષ્ટિ કહી, પુણ્ય રૂચિ ને જળની છે રૂચિ કહી, પૂર્ણ પ્રતિ શરૂઆત ને ખરી કહી, સ્વાનુભૂતિ વિના સંકિત નહીં તું, વાત ગુરુની શું જરા, મહાપુણ્યોદયે ગુરુ મળ્યા હતા, મહાપુણ્યોદયે ગુરુ મળ્યા હતા, કોટી શંકા ના સહેજે તું કરજે કદી, આ તો સોટચનું છે રે સોનું ભાઈ, વિતરાગ પરમાત્માની વાત છે આ, તું વાત ગુરુની શું જરા, આ વાત તને હિતકારી છે, બીજી વાતોમાં તું ક્યાંય અટકીશ નહીં, હવે વ્યર્થ સમય તું ગુમાવીશ નહીં તું, વાત ગુરુની શું જરા.
એક બીજું રમેશભાઈ માટે કહું કે આપણને આવો એમની હારે તો લાભ મળે છે, પણ બધાને એક આપણે બધી જન્મજયંતિમાં અને સમીક જયંતિમાં તો બધા જઈએ છીએ અને એ વખતે તો બધો સામૂહિક બધું હોય છે, પણ ગુરુદેવની સમાધિ દિવસ વખતે એક ખાસ રમેશભાઈ બજુભાઈ સાહેબને લઈને ત્યાં આવે અને એ જે ગીતો જે ગાય છે જે સમાધિ દિવસ, અત્યારે તો એ પહેલા તો આપણે જઈએ તો બધા સમૂહમાં બધું ઘણી વાર આપણે એમને સાંભળ્યા છે, પણ એ ગીતો વૈરાગ્યના જે ગીતો એ ગાય છે કોઈ અદભુત, આપણને આમ આમ આપણે ગુરુદેવ જેમ સાક્ષાત આપણને એમ થાય કે એની જે વિદાય થઈ હશે ત્યારે શું દ્રશ્ય હશે અને એ કેટલું કેવી પરિસ્થિતિ હશે એ વર્ણન અને એ ગીતો ગાય ત્યારે ખરેખર આપણે અહીંયા અત્યારે કોઈ કોઈ વાર આપણો પ્રયત્ન કરીએ છીએ કે અહીંયા આપણે કેસેટ ઉપર મૂકી દઈએ છીએ, પણ એ જે જયારે સાંભળીએ ને અને એમને અડધો અડધો કલાક સુધી એ જે ગાય છે ત્યારે આપણને ગુરુદેવ આમ સાક્ષાત આપણે સામે દેખાય ને એની વિદાય જયારે થઈ હશે સોનગઢમાં ત્યારે શું દ્રશ્ય થયું હશે, એ માટે રમેશભાઈનો ફરી ફરીને આભાર માનું. અને વજુભાઈ સાહેબ આપ આવો જે અમને કોઈ વખત કોઈ અઠવાડિયું મળે એવો આપ સમય આપો એવી અમારી ફરી ફરીને વિનંતી કરું છું.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, 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 સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ.
બોલો ઋષભાદી થઈ લઈને માયુશ્રાય પરિન ચોવીસ ઇન્દ્ર ભગવાનનો, સિમંદરાદી થી લઈને અજીતવીર્ય પરત વિશ્વી હરમાન જીનેન્દ્ર ભગવાનનો, અત્રે પારલાજીન મંદિરમાં બિરાજમાન શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો, શ્રી સમયસા પ્રવચનસા પંચાસ્તિક અષ્ટભવ નિમસરાદી પંચપરમાગમ જીનવાણી માતનો, શ્રી ભરતક્ષેત્રના સમર્થાચાર્ય શ્રી કુંકુદાચાર્ય દેવ અમૃતા ચંદ્રાચાર્ય દેવ પદ્મલધારી દેવ આદિ સર્વાચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો, હમ ભક્તોના તારણા રૂપકારી શ્રી કહન ગુરુદેવનો, પ્રસમૂર્તિ ધન્યવતા પૂજ્ય ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા કૃપાળુ દેવનો, પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો, જય હો. હે જિન વાણી ભારતી તુમે જપો જિન રેન, જો તેરા શરણા ગ્રહે સો પાવે સુખ છે, જા વાણી સે જ્ઞાન સે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમું સદા દેત હું ઢો. બોલો જિનવાણી માતાનો જય.